બહુ મહેનત કરે સ્થૂળ દેહ નું જો કહ્યું ને અને સૂક્ષ્મ દેહ બે માં માનતા હોય તો આમ થાય એમ કહ્યું ને માનતા હું એવું તમને યાદ આવ્યું કઈ ન આવ્યું આયા કેતા હોય માનતા હું કહેવાય એ યાદ આવ્યું પૂછું કરું સાથે ન પૂછું કે હજી ઓલા નો વર્ગીકરણ કરી શકતા નથી અને આ ક્યાંથી યાદ આવે જુદું તો પડવું જોઈએ કઈ વચમાં છે આવડવા એ લોઠા નો છો આવડવા એ લોઠા નો હવે બે તો છે આ ત્રીજું શું કામ મળ્યું કે આ લોઠ હું કામ કરે આવડું ન કરે હે પણ એ કહી ગયો આપણને કે આ જ પકડે આવડવા ન પકડે આ તો આને અહીંયા રાખવા હતો એ ગમે એવું લોઠું હોય પણ પકડે શબ્દ ને પકડે એ આવડવા પકડે એવું આની અંદર આપડે નક્કી કર્યું કઈ
હું તો ઓછું જેમ સ્વામી કોઈની હારી એકતા થઈ ગઈ હોય સાધારણ રીતે જેમ કે સ્થૂળ દેહ માં કોઈને આપણે કઈ કરી ન શકતા હોય અને એની પર બહુ દ્વેષ હોય તો મનમાં એટલે આમ આલોચર્યા કરે ને કે હારે આમને તેમને એવું કેમ
એ નો કહેવાય આપણે આ અભ્યાસ પોતાનો જ
હા એ જ વાત છે
આમાંની ઉપર નો નથી
એટલે સ્થૂળ દેહ
પોતે પોતાના હૃદયમાં દેખે એને આ દેખાય બીજા નામાં લઈને માપવા જઈએ ને
પોતે
કઈ નો હોય
પોતાને મળે
હું ક્યાં ઉભો છું એ પોતે પોતાનું દેખે પછી એ સમજણ આવી એટલે પંચે ઇન્દ્રિયોના વિષય નો પાછો સંબંધ હોય અને છતાં એ ન્યારો માનતો હોય એ બીજાને ન દેખાય એ છતાં ન્યારો માનતો હોય ઓલો ન્યારો રહેતો હોય ને ભેળો હોય એટલો જ ફરક
બોલો માનતો હોય
ન્યારો રહેતો હોય પણ હોય ભેળો
અને ઓલો ભેગો રહેતો હોય
ઓલો ભેગો રહેતો હોય ન્યારો
માનતો
હોય એ સમજણ ના પાછા મારે સમજણે કેમ પછી પાછું અહીંયા જોતો જાય કે હું આનાથી પરાભવ થઉં છું નથી થતો એની વાત છે પણ એને બહુ સભામાં પ્રતિપાદન કઈ ન થાય કારણ કે અલ્પ સમજણ વાળા આમાંથી બીજું પકડી લે પાછો એટલે એને કહેવાય નહીં કઈ હો એટલા માટે જ કીર્તન માં લખે દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી એ ભગવાન ને મહાપુરુષ ની સ્થિતિ એને સામાન્ય જીવો શું કલ્પે માલિકા એ પોતાના જેવા જ કલ્પે ગઢાળી અંબા શેઠ કેવા મુક્ત રાજ ત્રણી ગાઉ વહેલું દાંતણ દેવા જાય એ બધી મહારાજે ખંભે હાથ દીધો લાડુભાઈ ને અને દેખાય પગથિયા ઉતરતા અરે અરે આ તો કપટ છે કારણ કે દુનિયા વાંકું તો બોલતી હોય ભાઈઓને સ્વામિનારાયણ ને સંબંધ છે અને આ પાછો નજરે દેખી ગયા એ દાંતણે વહી ગયું બધું વહી ગયું કેટલા મહિના સુધી દેખાણા કાતું છેતરાણા આવો તો મુક્તાન સ્વામી ને મોકલે વાતું કરી માંડ પાછા લાવ્યા જયારે વાતું થઈ ત્યાર પછી બ્રહ્મ ગયો ઓહો હું તો બીજું સમજો ને આ તો બીજું છે હો એ કોણ સમજે બોલો
પછી શ્રીજી મહારાજ બોલાજે સ્થૂળ દેહ ને વિશે જેવી દ્રઢ પોતાપણા ની માનીતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહ ને વિશે માનીતા હોય તો જેવું સ્થૂળ દેહ માં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહ માં પણ લાગે ને સૂક્ષ્મ દેહ ના કર્મ ને અલ્પ કયા છે તે તો જીવને હિંમત દેવા સારું છે અને જેને સ્થૂળ દેહ ને વિશે તથા સૂક્ષ્મ દેહ ને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહ નું કર્મ પણ લાગતું નથી અને સૂક્ષ્મ દેહ નું પણ લાગતું નથી
અભિમાન નથી એટલે શું શું કહેવાય, અહીંથી જવાબ નહીં મળે હો, તમે ભોગ આપશો તો મળશે.
એનાથી નોખો પડતા શીખે, થોડ દેહ ના ભાવો છે એ ઓછા કરતા શીખે, તો એને એટલું અભિમાન ઓછું થયું કેવાય.
અહીંથી તપસ્વી બોલજો,
મેં તો હજી કઈ થયું નથી એટલે
પોતાપણાની ભાવના, પોતાપણાની ભાવના
એ ન આવે બાપા, આમાં ભણેલો ન હલી શકે. અહીંયા તારું નું કઈ જું હોય એનું કામ છે, આખી ગીતા કંઠે કરે તો ન હલે, શિક્ષા પત્રી આખી કંઠે કરી જાય, વચનામૃત કંઠે કરી જાય તો જ ન આવે. કેટલું ઊંચું જ્ઞાન છે એ આપણને મળ્યું, આખા ભારતમાં ફરી આવો, પરદેશમાં તો છે નહીં, ગમે એવા પંડિતો અને વિદ્વાનો હશે, આ જ્ઞાન કોઈની પાસે નહીં હોય નક્કી છે. આ પુરુષોત્તમ નારાયણ બતાવ્યું છે, આ હું વિદ્વાનોનું કામ છે. વિદ્વાનો તો કેવા કહેવાય, આ ચકલા કીવી કીવી નથી કરતા, ટાકે છે આખો દાડો. આ વિદ્વાનો ચકલા બે હરખા, વિદવત્તાથી આ કામ ન થાય, લોકરણ જનતા લોકો વખાણ, એમાં વાંધો ન પકડાય. તમે નકરું આમાં કરો
શું, તમે એટલે તો કેવી રીતે અમે મેળવણી કરીએ કે એવું નથી, હજી માઇક્રો એવું તો ખૂબ
આપણે મહેનત તો એ છે. સ્વામિનારાયણ આ બ્રહ્માંડ માં આવ્યા અને કેટલું સંશોધન એને કરી જીવના કલ્યાણ ને માટે આવ્યું છે, એના આપણે પાત્ર બનવા જોઈએ, એના ભોગી બનવા જોઈએ. વિદવત્તા નથી જો
ના, એવો ભાવ નથી બે,
વિદવત્તા નથી જો. બોલો પછી. હાલો,
જે સૂક્ષ્મ દેહ ના કર્મ ને અલ્પ કયા છે તે તો એ જીવને હિંમત દેવા સારું છે, અને જેને સ્થૂળ દેહ ને વિશે તથા સૂક્ષ્મ દેહ ને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહ નું કર્મ પણ લાગતું નથી.
સ્થૂળ દેહ નું કર્મ લાગતું નથી એટલે શું,
સ્થૂળમાં અભિમાન કીધું પણ સૂક્ષ્મમાં અભિમાન,
તમે આ દેહ
અને કરો કદાચ કર્મ
ઘટે એવી ક્રિયા કરો અને છતાં તમને કર્મ ન લાગે, આ કેટલી મોટી વાત છે. એ ઘડી બંધ બે હારવી જોઈએ ને, આ જ દેહ તમારું કર્મ બીજો દેખી જાય તો હું ભગત થયો છ એમ કહ્યો, અને તમને લાગતું ન હોય ચોક્કસ, એ સમજણ તૈયાર કરવી પડે.
કરતાપણાની ભાવનાનો અભાવ, કરતાપણાની ભાવનાનો લેસ
કેમ જાય
એ જ ઉપજ
માલિપા વિચાર કરવો ને, કે મને કરતાપણું છે કે ભાઈ કેમ, એને જોવું જોઈએ.
શબ્દમાં કઈ
ગોઠવું એ જ પૂછું છું, કે કરતાપણાની ભાવના કેવી રીતે નષ્ટ થાય.
સાકર ને મીઠું આવ્યું ખાઈ ગયા ને ભાઈ, એમાં ખારું એમ કહ્યું, એને ન ખાવું એમ કહ્યું, એટલું કહ્યું મહારાજ આ તો મીઠું છે ખવાય ને એમ બોલ્યા, આપણને દે તો તરત કહ્યું મહારાજ આ નથી
ખાવું.
આ એક સાકર ને મીઠું એ તો જાડી વાત છે, એવી સૂક્ષ્મ દેહની વાત છે. એકને કર્મ લાગે છે ને એકને લાગતું નથી, કર્મ એ જ હોય પાછું, એ જ કર્મ એકને લાગે ને એકને ન લાગે, એ ભેદ ઊંડાણ માંથી કાઢવો જોઈએ, એ અહીં પાછું બંધ બેહવો જોઈએ. કોકને સમજાવીને તો દબાણ થી કહીએ એટલે હાથો કે બંધ કેમ બેસે.
અર્જુન યુધિષ્ઠિર જેવું ખરું, અર્જુન ને યુધિષ્ઠિર જેવું
એ ન કહેવાય. અર્જુન ને યુધિષ્ઠિર જેવું નથી.
અર્જુન ને પણ લાગ્યા નહીં કર્મ ના બંધન.
એ પછી વાત એની ચર્ચા નો થઈ, શાસ્ત્ર માં લખાઈ ગયું.
કેમ છે? એ તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે.
આત્મસત્તા રૂપે કોણ હોય? અર્જુન આત્મસત્તા રૂપે હતો.
માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં. અને તે આ દેહે કરીને અશુભ કર્મ ને તો કરે જ નહીં. અને પ્રારબ્ધાનુસારે જે સુખ દુઃખ આવે તેને તો ભોગવે. અને ભોગવતો તકો એમ માને છે હું એનો ભોગતા નથી, હું તો આત્મા છું.
સુખ આવે દુઃખ આવે એ મોઢા ઉપર ગ્લાની જેવું ન હોય.
અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સૂક્ષ્મ દેહ અથવા સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે.
એને લાગે.
અને
જમવા બેસીએ રોટલો જ આપ્યો હોય કોકે, પણ સુંદર સ્વાદ આવ્યો જમતા અને મજા આવી ગઈ. ઉડકાર ખાઈ પાણી પીએ ખાવાની મજા આવી ગઈ. બોલી ન બોલી તો એ ક્રિયા આપણને વંદન છે. એક લાડવા ખાઈને ઉભો થાય ને એટલે ખબર ન હોય. બઉ ઊંડા ઉતરીએ ને ત્યાં આઠ આવે. નવા માણસો ને તો દેખ્યામાં નો આવે. તમે જરાક જૂના છો એટલે પૂછું છું ભાઈ આજ ક્યાંથી આવે? સ્થૂળ દેહ યાદ આવે. અત્યારે જે કોઈ આમાં મજબૂત થઈને તમે બરાબર રહો છો ને એ સ્થૂળ દેહ ના ભાવ મારો છો. આપડે સાધુ થયા હવે આમ ન થાય, હવે આપડે આમ ન થાય, હજી સ્થૂળ દેહ ના ભાવમાં છે. સૂક્ષ્મ દેહ સુધી પહોંચ્યા નથી. એટલે બીજાના કરતા આ જગતમાં શ્રેષ્ઠ ગણાય, પણ સ્થૂળ ભાવમાં છે. આ બધા મજાનું જમતા હોય, આ જુવાની ચાંદ્રાણી કરે ને એને ભૂખ નહીં લાગતી હોય, પણ એટલી દબાવતા શીખ્યા ને. દબાવતા શીખ્યા તો ખરા, એટલું અભિમાન ઓછું થયું સ્થૂળ દેહ. એ જાડી વાત છે, એમાં જે જીવણું ઘણું છે. અપવા કરે અપવા કર્યો માટી પર આપતો હોય ને એટલે એ કર્મ માં જ બુડ્યો છે.
અમારે તો સ્થૂળ માં બાપા નથી ને પછી આની ક્યાં વાત છે? પોલીઓ ઓછું નથી ખાઈ શકતા. એ તો સમય તપ કીધું છે એટલું એ જાય બેસી એ કોને સમજે. એક કોરી ઓછું ખાય તો એ તપ તો એ બધા કીધું ઓછું ખાવું એ કેમ તપ થઈ
ગયું? ઓછું ખાવું એ કઠણ અપવા કરવો હેલો પણ એટલું ખાઈ ગયા ને
એ વિચારી
સમાસ છે.
એ વિચારી એક કોરી એટલું ઓછું
નથી જાણવું. મારી સમજણમાં મને હજી કેટલી કચાસ દેખાતી હોય આ વાંચી ત્યારે દેખાયો. હવે એ આપણે બીજાને શું વાતું કરીએ?
અમે તો હરેરી જાય ને, અમે તો હરેરી જાય.
હરેરી ન જવાય એ તો મહિનું જ રહેવું
બરાબર. આમાં લીખો ને એ તો અલ્પ કીધા છે એટલે તમને હિંમત માટે કીધા છે, બાકી હાથ તો લાગ્યા છે એટલે એ તો આપણે જ
મનાવ્યો. અને જે અજ્ઞાની દેહાભિમાની જે હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે.
સર્વ કર્મ લાગે
અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખ ને પણ ભોગવે છે.
એના ફળે ભોગવું આવે. જો અહીંથી તમે ઘરે જશો ને
હા
જેટલા એવા એટલા જશે તો ખરા. રસ્તામાં કઈ દેખાય
એના સંકલ્પ
ઘણું
થાય.
ખાવાનું દેખાય તો લગભગ ન ખાય, એ આપણું કામ નથી. એ રોકી શકો. આંખે દેખાય કાને સંભળાય એના ફોટા પડતા જતા હોય માલિકા. એક પકડી લઈએ છે ને એક પકડતા નથી. એના ફોટા પડતા જતા હોય, યાદ આવ્યા વિના રહેતું નથી. અને જે પકડ્યું નહીં તો યાદ નહીં રહી. એ કર્મ ના ફળ તો એમને લાગતા જ જાય છે. આ મહાપુરુષ ભગવાન તો નિર્દોષ જ છે, મહાપુરુષ નિર્દોષ નથી, પણ ઉલાના સંબંધ કરીને એ આવી કઈ સમજણ કરવે છે. એટલે એની ક્રિયા હોય લોકને મળતી, છતાં લોકને મળતી ન હોય એને, પણ એને કોક જ સમજી શકે, બધાય ન સમજી શકે, એને સમજાવાય ન જવાય. શું સમજીએ સવળું સમજશે અવળું. માટે મહારાજ કેતા ભીખ લાગે છે એમાં ત્યાં થઈ જાય. આ આપણને મળ્યા કોણ? મળ્યા સ્વામિનારાયણ. એટલે સ્વામિનારાયણ ના વચનો આ જગત માં કોઈને મળ્યા નથી. સમજણ કરવી હોય તો કરે ક્યાંથી? સોનું મળ્યું નથી, સોનાનો હાર બનાવવું સોનું છે જ નહીં, અને સોનાનો હાર કરવો. આપણને સોનું મળ્યું છે, હવે એનો હાર બનાવવો છે. હાર બનાવવામાં મહેનત બહુ છે. એ મહેનત કરતા જો આવડી એટલે હાર બની ગયો ને પહેરી લેવાય છે. આ જન્મ મરણ ના ફેરા ટાળવા અને ભગવાન ના ચરણ નું સુખ લેવું, બે થઈ જાય. ટળી જાય બોલું સુખ મળી જાય. એના સિદ્ધાંતો એ આપણા હૃદયમાં બંધ બેહરવા જોઈએ, અને એ પ્રમાણે પાછી આપણી ક્રિયા હોય ત્યારે.
અને જે કેમ જે અજ્ઞાની જે અજ્ઞાની જીવ છે તે તો જે વિષય ને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહરૂપ માનીને એમ માને છે હું એ વિષય નો ભોગતા છું. પછી જયારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહ ની વિસ્મૃતિ થઈ જાય અને મૂર્છા અવસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહ ને મુકાવીને જીવને જુદો કરે છે. ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે. અને પછી તે દેહ કરીને યમપુરી ના કષ્ટ ને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાન નો ભક્ત તેને તો અંતકારે ભગવાન કે ભગવાન ના સંત દેખાય છે ને એને પણ દેહ ની વિસ્મૃતિ થઈ જાય.
એને કેદી ભાન ભૂલાય
અને મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહ ને મૂકીને જુદો થાય છે. ત્યારે એ ભક્ત ને ભગવાન ભાગવતી તનુ આપે છે.
ભૂલાને પ્રેત નો દેહ આપે અને ભાગવતી તનુ આપે
ને તે દેહ કરીને એ ભગવાન ના ધામ ને વિશે રહે છે.
એ દેહ કરીને ભગવાન ના ધામ માં રહે છે.
ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર નું 14મો વચનામૃતમ
થયું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત 2040 ના મહાવધિ પાચમ ને મંગળવાર તારીખ 23/2/84 સારંગપુર નું 15મું વચનામૃતમ શરૂ.
નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1877 ના ભાદરવા સુધી 4ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચર ના ઓરડા ની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો અમે પ્રશ્ન કરીએ છીએ
બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એક તો ભગવાન ને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દિશામાં આવે છે, અને બીજો જે ભગવાનનો ભક્ત તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાન ને વિશે પ્રીતિ પણ છે, તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો જે ભક્ત તેના જેવો જણાતો નથી, અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે, અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કયો જે ભક્ત તેના જેવી શોભતી નથી, એ બે પ્રકારના ભક્ત માં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે, માટે જયારે એના દેહ ને સુખ થાય એવા પંચ વિષય નો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે, પછી ભગવાન ને વિશે એવી પ્રીતિ નહીં રહે, તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી, અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોપીઓ કઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણ ને ઉલંઘી જાય એવી ડાયો હતી. જેમ કોઈક રાજનીતિ નો જાણનારો હોય ને તે બોલે તેના જેવા તો ગોપીઓને બોલામાં તેના જેવું તો ગોપીઓને બોલામાં ડાપણ હતું, અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી, અને સર્વ યાદવમાં અતિશય દાયા અને ભગવાનના ચોટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા, અને તે ઉદ્ધવજી એમ બોલ્યા છે, ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો, અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો, અને તમે કહેશો જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી, તો એમાં તો મુગ્ધા મધ્યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે છે, અમે તો તમારે છે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી, અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડા તોછડા વચન બોલે જે જાણીએ હમણાં વિમુખ થઈ જશે, એવી જાતના જેના શાસ્ત્ર ને વિશે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી, અને જે મધ્યા હોય તેને તે તો કોઈ દિવસ ભગવાન સામે ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે, અને ડાહપણે કરીને યુક્તિએ પોતાનું સ્વાર્થી પણ બીજાને જણાવવા દે નહીં, અને પોતાનું કામ સાધે તે પેલું ભગવાનનું ગમતું પણ ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહીં, અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે, એવા જેના શાસ્ત્ર ને વિશે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી, અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થ ને અર્થે યુક્તિ કરે નહીં, અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે, અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષા ક્રોધ કરે જ નહીં, અને માન મત્સર આદિ સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે, અને જેને કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન કર્મ વચને કરીને કોઈ કાળે કરે નહીં, એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી, એવી રીતે મુગ્ધા મધ્યા અને પ્રૌઢા એ ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણ માં તો અતિશય વિવેક હતો, ને માટે એની પ્રીતિ અણસમજણ ની કહેવાય નહીં. અને ગોપીઓ તો યથાર્થ ભગવાન ના મહિમા ને જાણતી હતી, અને તે મહિમા ને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સહેજે એના હૃદયમાં વર્તતા હતા. માટે ગોપીઓ ને વિશે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાન ના મહાત્મા ને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્ત ની રીત તો એમ છે, જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પાંચ વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં. અને ભગવાન ને વિષે પંચ વિષય કરીને જે અતિશય હેત તે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી, તો પણ ભગવાન વિના બીજો કોઈ જાતનો કોઈ જગતનો ઘાટ અહિયાં થાય નહીં. અને જેમ વરસાદ ન વરસો હોય ત્યારે નાના પ્રકારના તૃણના જે બીજ તે પૃથ્વી ઉપર કઈ ભાસે નહીં, અને જયારે વરસાદ વરસે ત્યારે એટલા તૃણ ઉગે જે પૃથ્વી જ દેખાય નહીં. તેમ જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ગાઢ જણાતા નથી, તોય પણ જયારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ગાઢ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, અને પરમેશ્વરની તો અહિયાં સ્મૃતિ પણ નહીં રહે અને અખંડ વિષયનું ચિંતન થશે. પછી એ જે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી. માટે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે અને વૈરાગ્ય છે અને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે, તે તો એમ જાણે છે જે મારા જીવાત્માને વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે એમ જાણીને ઉપરથી ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે, તો પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે. તે કોઈ કુસંગને યોગ્ય કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર નું 15મું વચનામૃતમ થયું.
બહુ લાંબી લાંબી વાત આવે સ્વામી.
બાપુ ના હું યાદ રહ્યું
મારા ભગવાન ના જપ લીધા કરવા એક જ બંધાર રહેજો.
એટલા તમે માસ્તરો નિરંત બેઠા હતા, એ જાણે ગાંધી બાપુ છે નહી યાદ રાખવું ને.
ખાલી પ્રીતિ ભગવાન વિશે નહીં, ભગવાન વિશે ની ખાલી પ્રીતિ મારો ભક્ત એના કરતા વૈરાગ્ય વાળો અને મહેતમ વાળો ચડે આત્મનિષ્ઠા.
માસ્તરો ને તો કોક ના ભણાવતા આવડે ખરું ને, એ વિદ્યા જ કહેવાયો. પણ બ્રહ્મ વિદ્યા છે ભાઈ, એના માસ્તર થવું પડે. તમારી માસ્તર આમાં ન હાલે હાલે, એને છોકરા ને મનાવવું હોય તો મનાવી દે. અને એ છોકરા હા પાડે ને એટલે આ માસ્તરો જાણે કે મેં બરાબર સમજાવી દીધા. એટલે સમજાવી દીધા હોય ને બરાબર. આ નિશાળ જ આખી જુદી છે. આનો અભ્યાસ કરે ને તો આવે. ભક્ત કઈ બે પ્રકાર ના હોય એવું નહી, પણ બહુ તપાસે તો એના અંગ દેખાય એમ એમ કહ્યું છો. અને કેદીક બે પ્રકાર ના હોય તો આમાંથી કોણ નક્કી કરીને બેઠું કે ના આ પ્રકાર તો આપણે લેવો જ છે, આ પ્રકારે ન હાલી શકીએ તો આ પ્રકારે ચાલવું છે. એ સભા નક્કી કરતી છે ને
ખબર.
અને આ ભગવાન આ બ્રહ્માંડ માં પધાર્યા જેને આ ગામડામાં ઉપદેશ આપ્યો છો પાછો સારીંગપુર તો હવે આપણા મંદિર ને લઈને મોટું દેખાય ને સારીંગપુર માં શું હતું ભાઈ હનુમાનજી અત્યારે સારીંગપુર માં બેઠા છે. હવે અહિયાં તો કુ હલતો હતો અને કુવો તો આગળ બોલ્યો ચક્કર છે પતરાનું એ કુવો અને કો હલે એ વાડો હતો ખચર ભાઈ નો અને બકાલ કરે અને કો હલે ત્યાં આવી ઊંચી વાતો ત્યાં કરી લેવો જોઈએ. સાધુરામ આપણે સમજવાનું છો આપણે આ માર્ગ લીધો આવડા તો એમ કરી નક્કી બેસી ગયા કે 5 રૂપિયા દાન કરીએ એટલે બરાબર સાધુ જમાડી દઈએ પણ આ મોક્ષ માર્ગ એમ નથી થાય એમ એ કોઈ કહેતો નથી. આ અંગ કેળવું જોઈએ ગોપીઓ ના હવું અખાણ કર્યા કરે પણ આપણું ખાનું એમાં બેસે છે કેમ એને જોતા શીખવું જોઈએ ને. મુગ્ધા મધ્યાન પ્રૌઢા આગળ સાધુ યાદ કરાવતા એ બધું બોલો તમે કેમાં છો મુગ્ધામાં છો મધ્યમાં છો પ્રૌઢામાં છો કેમાં છો બોલાવી પાછા તપાસ કરતા હો આમાં કોણ તપાસ કરે આ ઉઠ્યા નાયા આ પૂજા કરી લીધી જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ આ કરી આ પરવારી માર્યા આટા હે બહુ હોય તો ચોપડો લઈને કોક બે હારા એટલે પણ આની અરે મેળવે કોણ કે હું આમાં કેમાં ખપું છું હે કે મેળવતા હશે બધા હે તમારે ખેતી કરે ને તમારું ખેતર કાયમ નું હોય એમાં હળ જોડે એને ખબર જ હોય કે આ ખેતર આટલા દાડા હળ હાલે તા ખેડાઈ જાય નક્કી હોય ને કળિયું આંકીએ તો આટલા દાડા થાય હળ માં આટલા દાડા થાય માપ હોય કે ન હોય આવી જાય કે આપણે આ ખેતી લીધી આપણે હું માપ ગયો
આપણાથી થાય નહીં
આજે જોશીભાઈ આ માર્ગ માં કોણ આંખ ઉઘાડે આંખ ઉઘાડે
તો આ માર્ગ ની ખબર નથી એની માટે હાલીને આંખ ઉઘાડવાની તો પછી વાત
અને જગત માં તો કોઈ યાદી આપતું નથી. જગત પૂછે કેટલા દીકરા તો કેટલા એમાં પરણાવ્યા કેટલા તો કેટલા એટલા બાકી છે આમ છે હવે આટલું થઈ જાય તો આપડે બહાર ઉતરી ગયો લો હા શું બહાર ઉતર્યો બહાર ચડ્યો ત્યાં એને ઠેકાણે હું કઈ બહાર ઉતરી ગયો ભાઈ તું જ ક્યાં જાશ એ તો પેલી વિચાર કર્યા થી એનો વિચાર કર્યો છે સગા સંબંધી ભેળા થાય ત્યારે વેવાય વેલા સમાચાર પૂછતા હશે ને કેમ વેવાય તમે કેટલું પરવાર્યા ભગવાન માં કેટલા જાઓ છો
ગોવિંદભાઈ
પૂછે
હા
એ કરે
એટલે સુધી પૂછે
એટલે આની વિદ્યા
નીતિ ઉતારી દીધી મને કાઠાઠારો હું કરો મજા મૂકી ગઈ છે હવે
ના આ વચનામૃત વાંચી ને વિચારવા જેવું પેલા તો આ જગત માં આત્મનિષ્ઠા શું વૈરાગ શું ને કોણ ડાયા ડાયા કોઈ વિચાર કરે તો મારે ઘેરે વૈરાગ કેટલો છે અને આત્મનિષ્ઠા કેટલી છે અને હું તપાસતા હશે ને એ ગુરુ નો વાંક નહીં આજીવ ને લગતો રહેશે ના ફેરા માંથી બહાર નીકળવું નથી ને, એટલા બધા સંજોગો એને મળી રહી છે. અને જેમ જગત વ્યવહાર નું ડાપણ કરે એમ જાણે કલ્યાણ નું આપણી ભાઈ બધું આવી ગયું. હવે ક્યાંથી કોઈ મેળ ખાય? હે, બે પ્રકારના ભક્ત ગયા ને, કેવા કેવા?
આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહિત પ્રેમ, પ્રેમી
ભક્તિ,
ભક્તિ અને કેવળ ભક્તિ.
જેને શ્રેષ્ઠ કયો?
આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય
એને શા માટે એને શ્રેષ્ઠ કયો?
કુસંગ નો જોગ થાય અથવા દેશકાળ નું વિપરીત પણ આવે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય તો એને પંચ વિષય માં પ્રીતિ થાય અને ભગવાન માં પ્રીતિ છે એનું તો કઈ ઠેકાણું જ રહે
નહીં.
અને અખંડ વિષય નું ધ્યાન થાય અને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય હોય તો ધીરો ધીરો પ્રેમ દેખાતો હોય તો એને વિઘ્ન ન આવે.
નભે ખરો, નભે ખરો. આત્મનિષ્ઠા એટલે દેહ ભાવ નહી. આ જગત માં બધા દેહ ભાવ મટી ગયો હશે ને? આ ભગત જે હોય એને મટી જાય વૈરાય એટલે કોઈ વસ્તુ માં પ્રીતિ ન હોય ને. અને ઈ પાછા પાછા વળી નિર્ણય કરે આ હાચું ના ખોટું, ઈ કેદી નિર્ણય થાય. છોકરાઓ રમત રમે ને ગામડા ની ખબર હોય તો, એક રાજા થાય ને એક કામદાર થાય, બીજા એના તાબે રે, પછી હુકમ કરે લે ફલાણું કામ કરે. રાજા થઈ એટલે રાજા આવી જાય ને એને ઘરે. અને પછી જો માલબા બાજ્યા તો રમત્યા ની બધી ભૂહાળી ભાંગી ભાગી ભાગી જાય. અને કેવાય રાજા જો આવડો વરરાજો થાય ગાડા બે ને પેલે તલવાર રાખી હોય, કારણ રાજા ના તલવાર તો જોઈએ ને, એટલે આવડો જાણે વરરાજો થઈ ગયો. પણ કેનો વરરાજો? આ નાટક છે બધા, એ નાટક માં જગત રેમ્યા જ કરે. મરી ને ક્યાં જશું એને ખબર છે? હે, આપણે બોલાય નહી પણ મોટા ધર્મ પૂર્વ હોય ને જેની નેકી પોકારતી હોય એને પૂછવું આ પ્રશ્ન ને ખબર હોય તો બિચારા ને હોય કઈ ન હોય, બિચારા જ હોય એથી આગળ એની પાસે કઈ ન હોય. અને આ સમાજ માની લે કે એનાથી અમારું કલ્યાણ થઈ ગયું, આ જો તો ખરું. હળ ઉભું કરીને જાલી રાખતા આવડે ને, અને ખેતી કરવી હે તો ન આવડે, ઉભું રાખતા ન આવડે. આ ભગવાન ના માર્ગ ની ખેતી છે, એમાં કઈ તો સમજવું જોઈએ. એમાં આ વ્યવહાર ગોઠવો, આ મોટો આ નાનો આ તમે કો એમ કરવું, ઓલું કા તમે કો એમ કરવું. આ બિચારા છેતરાય છે જગતો, અને ગ્રહસ્થો તો ખૂબ છેતરાય, કારણ કે એને માની લીધું કે લુંગડું એટલે ઈ બતાવે એમાં કલ્યાણ. એટલે હવે આપણે ક્યાં ભોગીએ ને? અને ઈ પાછા આપણો નિર્ણય કર્યો, હા આમ હોવું જોઈએ ને આમ હોવું જોઈએ. લે, અભ્યાસ તો કર્યો નથી આ બાબતનો અને નિર્ણય કરનારા. હવે આ વચનામાં તો શું બોલે એની આરે પોતાને મેળવવું જોઈએ ને. આપણે બધા સાધુ છીએ, ભગવાન ભજવા જ થયા છે, બને એટલી પાંચ માળા ફેરવતા હશે, કોઈ પૂજા પાઠ કરતા હશે, થોડાક ધર્મ નિયમ માં રહેતા હશે, પણ આ જયારે મેળવે ખરા
થાય?
મેળવણી ક્યારે થાય? કે હું ઓછો છું એમ મનાય થઈ ને, પણ આ બધા પૂર્ણ કામ થઈને બેસી ગયા છે એટલે મેળવવાની જરૂર ન રહી. પૂર્ણ કામ હશે ને બધા કેમ સંત સ્વામી? આપડે પૂર્ણ કામ હોય ને એટલે મેળવવાની જરૂર નહી. હો વૈકુંઠ સ્વામી બોલતા નથી. અમે ગૌડા સહિત કઈ ભૂલી જઈએ તમારે યાદ નો આપવું જોઈએ ને. કેટલું સુંદર વચનામૃત છે, જીવનનો પાયો છે. ગ્રસ્ત હોય કે ત્યાગી હોય એને જોયા કરવું જોઈએ કે આપણે ભગવાનમાં હેત છે પણ આત્મનિષ્ઠા છે કે નથી, વૈરાગ છે કે નથી, એને જોયા તો કરવું જોઈએ ને. હવે બે ન હોય અને એકલી ભક્તિ છે તો જો નાશ પામી જાય. કહ્યું કઈ લગભગ તો એમ નક્કી કરીને બેઠા હોય કે ગીતામાં ભગવાને કહ્યું છે અનેક જન્મ સંશે અનેક જન્મ થાય, એટલે ઉતાવળ તો રહી નહી, ઉતાવળ કઈ ન રહી. અરે ભાઈ ભાગવત માં કહે છે કે જેને મનુષ્ય નો જન્મ મળે એનું નક્કી કલ્યાણ થાય, એ ન જોવે કારણ કે સુધરવું નથી એટલે ઓલો અનેક જન્મ હારું લાગે એટલે એને ઘટાડી બેસી જાય પછી. એટલે આગળ ઉતાવળ કઈ જે ચાણું આવે તે જુવાત કહેશો. પાછું ગીતા ખોટી તો ન જ કહી, એમાં અનેક જન્મ લખ્યા છે એટલે આપણે અનેક ધરવાના એમ નક્કી કરી નહીં ગયા હોય. અનેક જન્મ નથી ધરવા એવો નિર્ણય કરીને કોકને બે હું જઈ ને તો એ અંગ બદલાવે, નહીં તો અંગ ક્યાંથી બદલાવે ભાઈ. આત્મનિષ્ઠા જો બે વાના આવી ગયા જોશીભાઈ સાથી બે વાના ગોવિંદભાઈ ને નહીં કહું તમને કહું. આત્મનિષ્ઠા અને વૈરાગ બે વાના શા માટે તમે તો ભણેલા કહેવાઓ, બોલો બોલો કઈ બોલો
છે આ ભણતર નો કહેવાય ને
એવું. આત્મનિષ્ઠા અને વૈરાગ એ બે નહીં હોય તો આ માર્ગ જવાય જ નહીં આગળ. અને બાબુ જાઓ ભાઈ હું દેહ નથી એ વેલા મોડું યાદ તો કરવું પડશે. અને કજિયા માત્ર દેહ ના છે, આત્માનો તો છે નહીં. એકબીજા અબોલા થાય આડાવડું બધું દેહ ને લઈને છે ને. પાંચ મિલકત ભેળી કરવી એ દેહ ને લઈને છે ને, આત્મા ને લઈને તો કઈ છે નહી. જયારે આ જગત માં જે ભગત કહેવાય અને આ તો વિચાર જ કરતા નથી એમાં ઊંડાયો, હું કરું એ કબૂલ નહી, રાત્રિ દી જ હાલે છો એમાં આત્મનિષ્ઠા આવે કે પોતાને જયારે આત્મા રૂપ જયારે માને તો દેહ ભાવ છૂટી જવો જોઈએ ને. છૂટવો એટલે આમ પેલું જ્ઞાન માં છૂટવો જોઈએ પછી અંદર માંથી છૂટે, પણ એનો કોઈ વિચાર જ કર્યો નથી. વિચાર જ કર્યો નથી. પેલા નિશાળો જૂની હતી ત્યારે લખોટા રાખતા પીળા લીલા ખરું, છોકરાને ભણાવે તો ખરા કે બોલ છોકરા બે ને ત્રણ તો પાંચ, પણ હું કઉન છો થાય એટલે બોલ થાય ન થાય છોકરું અટકે હો માસ્ટર પછી લખોટા પાસે લાવે જો બે કરી દે એક બાજુ કરી લીધા હવે આમાંથી ત્રણ લે એટલે આમ ધકે પેલા હવે ગણી જઈએ પાંચ જો આમ પાંચ થયો કોક છો કે તો થાય તો ન થાય બે ત્રણ પાંચ થાય છોકરો ભણવામાં આવી જાય બે ને ત્રણ પાંચ જ થાય. આ કલ્યાણ ના માર્ગ માં ગમે એટલી કથા હું સાંભળી, ગમે એટલી પારાયણ સાંભળીએ પણ